તારીખ 26/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 230 અને 231 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 165
નાનીના શુભ ભાવમાં પણ કેવો પ્રકાર છે, અજ્ઞાનીના શુભ ભાવમાં કેવો પ્રકાર છે, એ દ્રષ્ટિકોણથી બંનેના શુભ ભાવની સરખામણી કરવામાં આવે છે અથવા કેટલો તફાવત છે એ દર્શાવે છે. પહેલા અજ્ઞાન દશાની વાત કરી છે. જેને રાગનો રસ છે તે રાગ ભલે ભગવાનની ભક્તિ નો હો કે ભગવાનની યાત્રા નો હો, તે ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદ રસથી રિક્ત છે, રહિત છે અને તે મિથ્યા દ્રષ્ટિ છે. રાગ છે તેથી મિથ્યા દ્રષ્ટિ છે એમ નથી, પણ જેને રાગનો રસ છે તેથી મિથ્યા દ્રષ્ટિ છે. કષાય રસને અને દર્શન મોહને અવિનાભાવી સંબંધ છે. જ્યાં મિથ્યા દર્શન છે ત્યાં રાગનો રસ એકાંતે વેદાય છે. એટલે એમ કહે છે કે જેના લક્ષમાં અતિન્દ્રિય આનંદ રસથી ભરપૂર એવું પરમ તત્વ નથી, એને ભગવાનની ભક્તિનો કે યાત્રાનો રાગ થતાં એમાં તીવ્ર રસ ઉત્પન્ન થાય છે, કર્તવ્ય સમજે છે અને અભેદ ભાવે થાય છે, એકત્વ ભાવે થાય છે, તેથી રાગનો રસ તીવ્ર પડે છે. એવા રાગના રસમાં શુભ ભાવનો કષાયનો રસ ઘણો છે, પણ આત્મરસ એમાં આનંદ રસથી ખાલી છે, પરિણામ શૂન્ય છે, રિક્ત છે એટલે ખાલી છે. એમાં આત્માના આનંદનો ચૈતન્યનો રસ નથી એની અંદર. સ્થૂળ પરિણામ છે ભગવાનની ભક્તિના યાત્રાના, સ્થૂળ પરિણામ છે અને એમાં આકુલતા પણ રહેલી છે. જો સૂક્ષ્મ પરિણામમાં પણ આકુલતા હોય તો સ્થૂળ પરિણામમાં તો વિશેષ આકુલતા હોય. એટલે આવું મિથ્યા દર્શન સહિતનું શુભરાગવાળું પરિણામ હોય છે. એમાં રાગ રસ ભરેલો છે અને અતિન્દ્રિય આત્મરસનો આનંદ રસનો ચૈતન્ય રસનો એમાં અભાવ છે. તે મિથ્યાત્વ સહિતના શુભ રાગની સ્થિતિ છે. બાહ્ય દ્રષ્ટિએ એમ લાગે કે કેવા ભગવાનની ભક્તિના સુંદર ભાવ આવે છે, કેવી સરસ ભક્તિ કરે છે, ભાવવાહી ભક્તિ કરે છે એમ લાગે. ભક્તિનો રસ છે ને, એમાં રસ છે એટલે એમ લાગે કે ભાવવાહી ભક્તિ કરે છે. પણ એ રસ કષાય રસ છે, આત્મરસથી ખાલી છે અથવા આત્મરસથી વિરુદ્ધ છે એવો એ રસ છે. એનું કરવું કરાવવું અનુભવવું બીજાના ભક્તિભાવને અનુભવે છે. એ પ્રકારને કરવો કરાવવો અનુમોદવો એ પોતાના અહિતકર છે. એ મિથ્યાત્વ અવસ્થાથી રસનો મુદ્દો લઈને વાત કરી. મિથ્યા દ્રષ્ટિપણાના શુભરાગમાં રસનો મુદ્દો પકડીને વાત કરી કે અહીંયા મિથ્યાત્વ છે, આ પ્રકાર હોવો ઘટે નહીં. ભક્તિ થાય અને એકલો રાગરસ રેડાય તો તે જીવને પોતાના સ્વરૂપથી રાગ રહીતનું જે પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, એનાથી એને દૂર લઈ જાય છે. કરે વિતરાગ દેવની ભક્તિ પૂજા, જાય પોતાથી દૂર. આવું છે, આ વિતરાગ જ કહે આમ કે તું મારી ભક્તિ કર અને તને એકાંતે રાગનો રસ વેદાય, આ મારી ભક્તિ નથી સાચી. આવી મારી ભક્તિ આવી ન હોય ને મારો ભક્ત આવો ન હોય એમ કહે છે. એવી વાત છે. હા, એટલે પોતાની શક્તિ અને સમયનો સદુપયોગ સન્મુખ થવામાં કરવો. શું છતાં રાગ આવશે, પણ જો પોતાને ખ્યાલ હશે આ વાતનો, જાગૃત હશે, તો રસ એવો નહીં પડે જેટલો આ વાતનો ખ્યાલ નથી એને પડશે. એટલો તો ફરક છે ને, એવો ફરક તો ઉત્પન્ન થવો જોઈએ ને. એવો પણ ફરક ઉત્પન્ન ન થાય તો પછી સન્મુખ થયા પહેલાં તો આમ જ હોય એમ કરીને ચલાવે. એમ ચલાવવાની વાત નથી, પ્રયત્ન કરવાની વાત છે, જાગૃત થવાની વાત છે. સમજણનો અર્થ શું, સમજણનો ફાયદો શું, સમજણની અસર શું, કે રસ ઉપર ઘા પડે એ સમજણ નહીં. રાગ તો આવશે, પણ રાગ રસ ઉપર વિકાસ આવે, મોળાશ આવે, રાગ રસમાંથી નિરસતા થાય, એ પ્રકાર તો થવો જોઈએ. સમજણ જેટલો તો થવો જોઈએ તો આગળનો રસ્તો ખુલ્લો થાય, પછી એ દિશામાં વિકાસ થાય અને સન્મુખ થાય છે. જ્યારે ભગવાનની ભક્તિનો રાગ આવે ત્યારે એ રાગથી પણ ભેદ જ્ઞાનનો પ્રયાસ કરી શકાય કે ન કરી શકાય? કરવા ધારે તો, કરવાનું લક્ષ હોય તો કરી શકે કે ન કરી શકે? પણ જો જીવને લક્ષ નથી, કરવા ધારતો નથી, કરવા માટે એની દરકાર અને જાગૃતિ નથી, તો એમ જેમ ગાડું ચાલે છે, રાગ રસ રેડાઈ જશે, મિથ્યાત્વ પુષ્ટ થઈ જશે. સુગાનીજીએ બહુ સુંદર વાત કરી છે આવા મુદ્દા ઉપર કે જગતના જીવોને પુલીના યોગે ભોગ ઉપભોગની સામગ્રી મળે છે, અને જેમ જેમ વધુ પુલીના યોગે વધુ સારી ભોગ ઉપભોગની સામગ્રી મળે, તેમ તેમ આ જીવ તીવ્ર રસથી પરિણમતો થતો મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્રને પુષ્ટ કરે છે, બંધ માર્ગને અથવા સંસાર માર્ગને પુષ્ટ કરે છે, સંસાર ભાવને તીવ્ર કરે છે. બરાબર છે. હવે કોઈ બીજી જાતના પુણ્યયોગને વિતરાગદેવ ગુરુ શાસ્ત્રની સામગ્રી મળી, એ બીજી જાતના પુણ્ય છે. પુણ્યમાન છે, પુણ્યનો જ ભંગ છે, બીજો ભંગ જ નથી, પણ એક પ્રકાર જુદો છે. મેં તને વિતરાગદેવ ગુરુ શાસ્ત્રની સામગ્રી મળી, એમાં પણ તું બીજા સંસારનું સંસારીઓની જેમ રાગરસને જ તીવ્ર કર, તો પેલા મને આનામાં ફરક શું પડ્યો? તો પછી વિતરાગદેવ ગુરુ શાસ્ત્ર મળ્યા એ સામગ્રીમાં અને ભોગ ઉપભોગની સામગ્રીમાં શું ફેર પડ્યો? તેને ત્યાં તીવ્ર રાગરસ કર્યો, અહીંયા તીવ્ર રાગરસ થયો. રાગરસની મુદ્દાથી વિચારવામાં આવે રાગ રસની અપેક્ષાથી વિચારવામાં આવે તો બંને રાગ રસને તીવ્ર કર્યો છે. રાગ રસ તીવ્ર થાય ત્યારે વિતરાગ સ્વભાવથી દૂર થાય, સીધો હિસાબ છે. બરાબર છે. તો ગુણ ઉપર, એવા આત્મગુણો ઉપર લક્ષ જવું જોઈએ, અને જો આત્મગુણો ઉપર લક્ષ જાય તો રાગરસ ઠંડો થવાનો જ. તો રાગરસ એવો તીવ્ર નહીં થાય જેવો ગુણ ઉપરના લક્ષ વિના તીવ્ર થાય છે, એવો નહીં થાય. આત્મગુણો ઉપરનું લક્ષ જાય ત્યારે તો રાગરસમાં ફરક પડે જ પડે. દુઃખ લાગવું જોઈએ એ જ કહે છે. ને એ ક્યારે ખબર પડે કે ગુણ ઉપર લક્ષ ગયું છે, કે રાગની આકુલતા અને દુઃખનો વેદન થાય એટલે ખબર પડે. નહીતર તો રસ આવે છે, રાગનો રસ તો અનાદિથી આવે છે. ફરક ક્યાં પડે છે કે દુઃખ લાગે છે ત્યાં ફરક પડે છે, ત્યાં એને રસ નિરસ થાય છે. નહીતર તો રસ રસમાં જ ચાલે છે, રસથી જ આગળ વધે છે. શુષ્કતા એટલા માટે દેખાય છે કે આત્માનું કલ્યાણ કરવા માટે સાંભળી નથી વાત. સાંભળવા આવ્યો ત્યારે આત્માનું કલ્યાણ કરવાનો હેતુ લઈને, ધ્યેય લઈને આવ્યો નથી. શું એમને પૂર્વના પુણ્યના યોગે અઠે અઠે આવી ગયો છે, સાંભળવા મળે છે, ગાડી બીજે પાટે ચડી જાય છે. નહીતર એટલું તો ઓછામાં ઓછો વિચારે કે આ વાતનો ઉપયોગ મારે શું કરવાનો છે. આનો ઉપયોગ કરીને આત્મહિતની દિશામાં હું આગળ વધું છું કે હું ઉલટી દિશામાં હું જાઉં છું. સાંભળે એટલો વિચાર ન કરે, એટલો જ જો વિચાર ન કરે તો પછી એનો કોઈ ઉપાય નથી. શુષ્કતા લાગે છે તો એ શુષ્કતા સારી નથી, શુષ્કતા નહીં થવી જોઈએ. પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી ભીંજાયેલું જેનું હૃદય છે એ આ વાત સાંભળવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. નહીતર એને આ સાંભળીને ઉલટું જ થવાનું છે. વાત સામાન્ય ધર્મની વાતોથી બીજી કક્ષાની ને બીજી કોટીની જરૂર છે, અને એને યોગ્ય થવું જરૂરી છે. સૌ પ્રથમ જ્ઞાન પ્રાપ્તિ માટે અથવા સ્વરૂપની પ્રાપ્તિ માટે યોગ્યતા કેવી હોવી જોઈએ, પાત્રતા કેવી હોવી જોઈએ, એ વાત તો પહેલી છે. યોગ્યતા વગર કે પાત્રતા વગર આ ચીજ કામમાં નહીં આવે, એ તો મુખ્ય વાત છે. ભગવાનના ગુણ એટલે આત્માના જે ગુણ છે એ તો આત્મ સ્વરૂપના ગુણ છે, એટલે એનું લક્ષ આત્મા ઉપર જવું જોઈએ. તો રાગરસમાં ફરક પડશે. ગુણ દ્રષ્ટિથી અવગુણના રસમાં ફેર પડ્યા વગર રહે નહીં. કહે છે કે શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ભગવાન પરમાનંદમાં બિરાજમાન છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે બિરાજમાન છે. તો એના ઉપર લક્ષ જાય તો રાગનો રસ એને વિપરીત લગ્યા વિના રહે નહીં, નુકસાન કરતા રહે લાગ્યા વગર રહે નહીં. એ પણ સાથે સાથે એને દેખાવું જોઈએ ને. ગુણ ને અવગુણ બે સાથે દેખાય ને, અવગુણ વર્તે નહીં દેખાય જ નહીં એમ કેમ બને? તો એને ગુણ શું જોવે છે, ગુણ કેવી રીતે જોવે છે? એ તો પોતાના જ ગુણ છે. ભગવાનના ગુણ એ ખરેખર પોતાના આત્મ સ્વરૂપના ગુણ છે, એવો પોતે છે એમ છે. ખરેખર આત્મસ્મરણ કરવા માટે, આત્માની સ્વરૂપની સંભાળ કરવા માટે ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી છે, એ હેતુ છે. તીવ્ર થાય એમ કે સંસારિક રાગ તો એથી વધારે તીવ્ર દુઃખદાયી છે, એમાં તો તીવ્ર થવી જોઈએ. દુઃખ મટાડવા આવ્યો અને દુઃખ વધી ગયું તો એને ખબર ના પડે, એવી રીતે દુઃખ મટાડવા આવ્યો છે. જ્યારે શુષ્કતા આવે છે ત્યારે તો દુઃખ વધી જાય છે, વિપરીત રાગ તીવ્ર થાય છે, અશુભ રાગ પણ તીવ્ર થાય છે, ત્યારે તો દુઃખ વધી જાય છે. તો દુઃખ વધે તો એને ખબર ના પડે, તો એને એને દુઃખનું પ્રયોજન, સુખનું પ્રયોજન એ વિષય જ એની પાસે નથી. પ્રયોજનમાં રાગ રસ તીવ્ર થાય તો દુઃખ વધે જ છે. જેટલી રસની માત્રા વધે એટલું દુઃખ વધે જ છે, સિદ્ધિ વાત છે, એમ જ છે. પણ રાગમાં દુઃખ છે એવું લાગતું જ ન હોય ત્યાં તો પછી અંધારું સાવ છે. ને જ્યાં સાવ અંધારું છે ત્યાં તો કાંઈ ખબર પડતી નથી શું થાય છે ને શું નથી થતું. અંધારામાં કઈ દિશામાં જીવ ડગલા માંડે છે એને ક્યાં ખબર છે? પૂર્વ દિશા બાજુ જોઉં છું કે પશ્ચિમ દિશા બાજુ, તો અંધારું તો હા અંધારું જ છે, એવી પરિસ્થિતિ છે. ખરી વાત છે, એ વાત ખરી છે. આત્મા આવે છે એની વાત છે, જેને સંસારના સુખ પ્રસંગોમાં સુખ લાગે છે, હોશ આવે છે, ઉત્સાહ આવે છે, રસ પડે છે, ત્યાં એને દુઃખ લાગતું નથી. પણ બહુ અમારે સારો પ્રસંગ ગયો, ખુશી થઈ ગયા, રાજી થઈ ગયા, સુખી થઈ ગયા, એને તો આ વાત સમજવી જ કઠણ પડશે. ભગવાનની ભક્તિ આવી સરસ કરીએ ભાવથી અને આત્માને નુકસાન થાય, આવા ભાવથી ભગવાનની ભક્તિ કરીએ અને આત્માને નુકસાન થાય, એને કેવી રીતે મેળ ખાવાનો? એના આ વાત સાથે કોઈ મેળ ખાવાનો નથી. એને ખરેખર તો ભગવાનના સ્વરૂપની ખબર જ નથી, ભગવાનના ગુણોની ખબર નથી, ગુણમય ભગવાનનું જે સ્વરૂપ છે એની ખબર નથી ખરેખર. પછી તો નામ નિક્ષેપે વિચાર કરે, ભગવાનને કેવળ જ્ઞાન છે, ભગવાનને અનંત આનંદ છે, ભગવાનને અનંત વીર્ય છે, અનંત જ્ઞાન દર્શન છે, એ બધું નામ નિક્ષેપ કરી જાય. ગુણનું સ્વરૂપ લક્ષમાં આવે તો એ રાગ રહિત છે, બધા વિતરાગી ગુણો છે. વિતરાગતાના વિતરાગ ભાવના લક્ષ જાય, આવિર્ભાવ થાય તો જુદી વાત છે, પણ એક લક્ષ જાય તો ફરક પડે એવી વાત છે. ઉત્તમ કયો કે જે કયો, એ આ રાગમાં દુઃખ લાગે ત્યાંથી શરૂઆત થવી જોઈએ. રાગનો આધાર લઈને રાગના એકત્વ ભાવે જીવ પરિણમી રહ્યો છે, એ રાગમાં દુઃખ નહીં લાગે ત્યાં સુધી, ત્યાંથી ખસવાની કોઈ પરિસ્થિતિ વાસ્તવિકપણે કુદરતી રીતે સહજપણે નહીં થાય. રાગમાં તો દુઃખ લાગવું જ છે, આ સિદ્ધિ વાત છે. ગુણની ખબર જ ક્યાં છે? ત્યાં અનુમોદ ના કરે તો નામ નિક્ષેપે રટણ કરે છે. ગુણ ઉપર જો લક્ષ જાય તો વિતરાગ સ્વભાવ છે, બધા વિતરાગી ગુણો છે, એને રાગમાં ફેર પીડ્યા વિના રહે નહીં એમ છે. સમજવાનો પ્રયત્ન કરો તો એમાં કઈ ખોટું નથી, સમજવાનો તો પ્રયત્ન કરવો જ જોઈએ. અને સમજવું શેના માટે છે? આચરવા માટે સમજવું, સમજવા ખાતર ખાલી સમજવું છે? કે સમજીને એ અનુસાર કાર્ય કરવું એના માટે સમજવું છે એમ છે. અથવા જે આવી સમજણ છે એ સમજણમાં સમજણનો રસ, જ્ઞાનનો રસ, સમજવાનો રસ, જ્ઞાનનો રસ ભાવથી સમજે એવી રીતે શું તો પણ ફરક પડે, તો એને ફરક પડ્યા વગર રે નહીં. સમજણ સમજણ કરવા બેસે મધ્યમ કક્ષાના માણસ તો પણ એમાં ભાવના લઈને, ભાવ લઈને બેસે. ભાવ શ્રુત એટલા માટે નામ પાડ્યું છે, જે શ્રુત જ્ઞાન સમ્યક થાય છે એનું નામ ભાવ શ્રુત પાડ્યું છે. શુક્રવા ભાવ શ્રુત પાડ્યું, એવા ભાવથી સાંભળેલું છે. સાંભળવામાં જ્ઞાન કામ કરે છે ને, તો એવા ભાવથી સાંભળેલું છે કે એ સાંભળવાની અસરમાંથી છૂટો નથી થતો. સાંભળ્યું છે એ અસરમાં આવી ગયો તો વાંધો નહીં આવે, તો રાગરસમાં ફેર પડશે, પડશે ને પડશે. જે કોઈ ઉદયગત રાગ થશે એના રસ ઉપર સિદ્ધ જ ફટકો પડશે. દ્રષ્ટાંતો ગુરુદેવે લીધું છે કે રાગ ભલે ભગવાનની ભક્તિનો હો કે યાત્રાનો હો, તીર્થયાત્રાનો હો, સુમેર શિખરનો, શત્રુંજયનો, ગમે તે, પણ એકલો રાગ રસ છે ત્યાં ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદ રસથી રીત છે અને રહી છે. હવે આ ભક્તિનો ભાવ ને યાત્રાનો રાગ સંપ્રદાયવાળા કરે છે એ તો દેખાય છે, પણ એને બિચારે આ વાત સાંભળી નથી એટલે એ તો એકાંતે રાગમાં દોડે છે. હવે સાંભળ્યા પછી કઈ ફેર ખરો એમ છે વાત, હે? સાંભળ્યા પછી ફરક આવવો જોઈએ, એ તો આવવો જોઈએ કે ના આવવો જોઈએ, એ જો ફરક ન આવે અને આત્માના ગુણો અને સ્વભાવ તરફનો કાંઈ જોક ન થાય, એ ભાવનામાં ન આવે, એને સંભાળ ન કરે, એનું લક્ષ ન કરે, એની જાગૃતિમાં ન આવે, તો ઓલા જેને નથી વાત સાંભળીને જેને સાંભળી એમાં શું ફેર્યું? એને તો કાંઈ ફેર નથી, બે એક સરખા કામ કરે છે. એટલે મિથ્યાત્મ અવસ્થામાં જ્યાં જ્યાં રાગ રસ વધે છે ત્યાં ત્યાં જાગૃતિ તે રાગ રસને મંદ કરનારી પરિસ્થિતિ છે. જ્યાં જ્યાં રાગ રસ તીવ્ર થાય ત્યાં ત્યાં જાગૃતિ આવે, ત્યાં ત્યાં રાગ રસ અવશ્ય મંદ થાય, થાય ને થાય જ. જાગૃતિ ત્યાં આવે જ્યાં નુકસાન છે એવી ખબર હોય, ત્યાં જાગૃતિ આવ્યા વિના રહે નહીં. આ તો એકદમ સ્વાભાવિક વાત છે. હવે જ્ઞાનીની વાત લે છે. અને જે ચોથા ગુણ સ્થાને સંકિતિ છે કે જેણે નિજ રસ, નિજ રસ એટલે આત્માના આનંદનો રસ ચાખ્યો છે અનુભવમાં, ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ નિર્વિકલ્પ સ્વાનુભવ વખતે જેણે અતિન્દ્રિય આનંદ રસનો સ્વાદ લીધો છે, આનંદ રસ જેણે પીધો છે, તે નિજ રસથી રાગથી વિરક્ત છે, સમ્યક દ્રષ્ટિ નિયમથી રાગથી વિરક્ત છે. સમ્યક દ્રષ્ટિ પૂર્વ પુણ્યના યોગે ભોગ ભોગની સામગ્રીની વચ્ચે એનું સ્થાન દેખાય તો પણ એ સંબંધીના રાગથી તે ખાલી છે. આમ છે નિયમથી આત્માનું જ્ઞાન છે અને રાગમાં રાગ પ્રત્યે રસ નથી, એ વિરાગપણું છે. નહીં, રાગ રસથી ખાલી છે, રાગ આવે છે, રસ નથી આવતો. આ ફરક છે. રસનો તો મુદ્દો ચાલે છે, આ 230માં મુદ્દો જ રસનો છે, કેમ કે પરિણામનો બધો આધાર એના રસ ઉપર છે. પરિણામ કઈ બાજુ ચાલશે કે જેનો રસ આવશે એ બની ચાલશે, આ સીધી વાત છે.
રસ પરિણામ લાભદાયક પરિણામ
દોરસ હોય તો નુકસાન છે
નહીં રસને શું કહેવા માંગે છે લાભદાયક પરિણામ
રસમાં સુખ સુખ સુખની નો ભાવ છે જ્યાં સુખ છે જ્યાં સુખ લાગે છે ત્યાં રસ આવે છે લાભ તો અનેક પ્રકારે ગણાય તો બધે એમાં સુખ માન્યું છે જ્યાં જ્યાં લાભ માન્યો છે ત્યાં ત્યાં સુખ માન્યું છે ત્યાં ત્યાં જેમને રસ આવે છે લાભો મળતો નથી પછી ત્યાં સુખ છે કે નહીં એ તો જીવ તપાસતો નથી સુખ નહીં હોવાથી એને કોઈ તૃપ્તિ થતી નથી આકુલતા મળતી નથી ઉલટાની આકુલતા વધતી જાય છે ઈચ્છાનો ભડકો શાંત થવાને બદલે તીવ્ર થતો જાય છે એનું કારણ શું કે સુખ નથી અને સુખ માટે વૃત્તિની દોડ છે સમ્યક દ્રષ્ટિએ સ્વાનુભવમાં આનંદ રસને ચાખ્યો છે આનંદ રસનો જે સ્વાદ છે એનો અનુભવ કર્યો છે હવે એ તો એવો એક અસાધારણ વિલક્ષણ પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો સ્વાદ છે અનુભવ છે કે જેની પાસે જગતમાં ક્યાંય બીજું સ્થાન નથી એવું એની બરાબરીમાં અરે એની ઉપમા આપી શકાય એવું કોઈ સ્થાન નથી એવો કોઈ ભાવ નથી એવું કોઈ દ્રવ્ય નથી એટલે એને સમ્યક દ્રષ્ટિને રાગમાં રસ નહીં આવવાનું કારણ આ છે કે એને આત્મામાં રસ આવે છે આત્મામાં આનંદ અને સુખ ભર્યું છે એનો એને રસ છે ત્યાં લાભ છે પોતે જ આત્મલાભ સ્વરૂપ જ છે પારિણામિક ભાવની વ્યાખ્યા એ કરી છે આત્મલાભ સ્વરૂપ પારિણામિક પારિણામિક ભાવ પોતે જ આત્મલાભ સ્વરૂપ છે અનંત અનંતલાભ સ્વરૂપ છે એટલે એનો રસ છે એમાં વિરુદ્ધ રસનો અભાવ છે બે વિરુદ્ધ રસ એક સાથે ન રહીએ આ પણ રસ રહીએ ને આ પણ રસ રહીએ એમ બનતું નથી પૂરો રસ બે બાજુનો જ રહીએ છે બે બાજુનો રસ રહેતો નથી કેમ કે એક સુખ છે ને એક દુઃખ છે ફરક એ છે કે એક સુખ છે અને એક દુઃખ છે તો દુઃખનો રસ રહીએ અને સુખનો રસ રહીએ એમ કેમ બને એમ નથી બનતું જે ચોથા ગુણ સ્થાને સંકેતી છે કે જેણે નિજ રસ એટલે આત્માના આનંદ રસ આનંદનો રસ ચાખ્યો છે તે નિજ રસને લીધે નિજ રસથી સ્વરૂપ રસથી જ આનંદ રસને લીધે જ રાગથી વિરક્ત છે સમયસારનો નિર્જરાધિકાર છે એ આ મુદ્દા ઉપર છે સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન વૈરાગ્ય શક્તિ વાળો જ હોય છે એવું એક શ્લોક છે અમૃતચંદ્રાચાર્ય નિયમિતમ ભવતું જ્ઞાન વૈરાગ્ય શક્તિ નિયમથી જ્ઞાન અને વૈરાગ જ્ઞાન કયું કે સ્વરૂપનું જ્ઞાન આત્માના આનંદ સ્વરૂપનું એને જ્ઞાન અસ્થિથી વર્તે છે તેથી એને રાગમાં નિરસપણું છે એ નિયમબદ્ધ છે પછી ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપર બેઠો હોય તો પણ એને રાગમાં રસ નથી એ પરિણામ જ એવું થઈ ગયું છે કે એને એ બાજુનો રસ આવતો નથી જેમ કોઈ કોઈને પૂછે કે તમને ફલાણી ચીજ કેમ ભાવતી નથી એનો શું એનો એનો શું તર્ક છે કયો એક માણસને એક ચીજ ભાવે છે ને બીજા માણસને એ ચીજ ભાવતી નથી ઠીક શું એમાં કારણ બતાવું છું તું બસ સહેજ એવી નથી ભાવતી નથી ભાવતી એનું કાંઈ કારણ ફારણ નથી ટૂંકમાં એ રસ આવે છે કે નહીં ભાવે એમાં રસ આવે ન ભાવે એમાં રસ ન આવે સીધી વાત છે તો અહીંયા આનંદ રસ ભાવે છે તો રાગ રસ ન ભાવે એ સીધી વાત છે સમજી શકાય એવી વાત
હે
ચાખો એટલે સ્વાદ લેવો એટલે અનુભવ કરવો, એ અનુભવ્યો છે, વેદન કર્યું છે, અનુભવ કર્યો છે, બે એક અર્થ છે. આસ્વાદવું, અનુભવ કરવો, વેદન કરવું, બધું એક અર્થ છે. તે નિજરસથી જ રાગથી વિરક્ત છે એટલું નથી લીધું, પણ નિજરસથી રાગથી વિરક્ત છે. આત્મરસ છે, ચૈતન્ય રસ છે, રાગ રહિત વિતરાગી રસ છે, એને કારણે એના વડે એ રાગથી વિરક્ત છે. રાગ રસની શક્તિ મિથ્યાત્વ ભાવમાં છે. સમ્યક દ્રષ્ટિની તો એ શક્તિરૂપી કેળ ભાંગી ગઈ છે. તો જેનામાં જે શક્તિ નથી એ કાર્ય કેવી રીતે કરે? ત્રણ વર્ષનું બાળક 10 કિલો વજન ઉપાડીને કેવી રીતે જાય? કે એનામાં શક્તિ નથી ઉચકવાની. અથવા એક માણસને 10 મણ વજન ઉચકવાની શક્તિ નથી, એ કેવી રીતે કામ કરશે? એમ રાગના રસની શક્તિ ખલાસ થઈ ગઈ છે. એ રાગનો રસ ક્યાંથી લાવશે? એને રાગનો રસ આવશે. તીવ્ર રસ તો ડૂબી જવાનો છે રસમાં, તે રાગ રસમાં ડૂબી જવાનું છે. જાગૃતિ છે, આ રસ છે, તીવ્ર રાગ રસ છે, એ આત્માને પોતાના સ્વરૂપથી દૂર લઈ જનાર છે, એવી જાગૃતિ છે. એટલે મંદરસે પ્રવર્તે, મંદરસે પ્રવર્તે. તો એનું જ્ઞાન છે એ પૂર્વભૂમિકામાં સમ્યક દર્શન પહેલે મુમુક્ષણ મુમુક્ષુની ભૂમિકામાં નિર્મળ થાય, તો એને આનંદમય સ્વભાવનું ભાવભાષણ થાય, પ્રસન્મુખ થાય, તો સંસ્કાર પડે, સન્મુખ થાય, બધું થાય. એટલા માટે મંદરસની પ્રવૃત્તિ લીધી છે. વિષય તો બહુ સ્પષ્ટ થઈને આવ્યો છે. મિથ્યાત્મન થાય ચોક્કસ, દર્શનમાં મન થાય છે. દર્શનમાં મન થયા વિના જ્ઞાનમાં નિર્મળતા ક્યાંથી આવે? આ રાગ રસ જ જ્ઞાનને મલિન કરે છે. બુદ્ધિનો ઉઘાડ ફાટમ ફાટ હોય, શું બહિર્લક્ષી બહિર્ભાવે ક્ષુક્ષ્મ જ્ઞાનનો ફાટમ ફાટ હોય, પણ રાગ રસ તીવ્ર હોય તો જ્ઞાન મેળવું હોય એનું, એમાં એને આત્મ સ્વભાવ, સ્વચ્છ શુદ્ધ આત્મ સ્વભાવ, એમાં પ્રતિભાસ નહીં થાય, પ્રતિભાસ નહીં આવે. એકાંતે તીવ્રપણે દુઃખને લીધે છે, દુર્ગતિમાં બહુ ઝડપથી જાય છે. નિજરસથી જ રાગથી વિરક્ત છે. આત્માના આનંદ રસને લીધે એ રસ પીળો છે, એ રસ વર્તે છે, એ રસ ચાલુ છે, તેથી ઓલો રસ આવી શકતો નથી. જેમ રાગ રસ તીવ્ર ચાલતો હોય તો આત્માનો આનંદ રસ ઉત્પન્ન થઈ શકતો નથી, એમ આનંદ રસ વર્તી રહ્યો છે, વિતરાગ રસ વર્તી રહ્યો છે, એટલે રાગ રસ ઉત્પન્ન થઈ શકતો નથી. જગ્યા જોઈએ ને રસ ઉત્પન્ન થવા. અથવા જેણે આત્માના આનંદ રસનો સ્વાદ નિર્વિકલ્પ અનુભવમાં ચાખ્યો, એ કોઈ અપૂર્વ આત્મ સ્વભાવના મહિમાના રસથી વેદનમાં આવ્યો છે. એને સ્વભાવનો મહિમા અને સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થનું પરાક્રમ એટલું જોરથી કર્યું કે પાતાળ ફોડીને અંદરથી કાઢ્યો છે માર, એટલી ભીસ દીધી છે. આ શેરડીને ભીસ દે તો અંદરથી રસ છૂટે છે ને, એમ આને ભીસ દીધી છે અંદરમાં તો અંદરથી આનંદનો રસ આવ્યો છે. ભીસ એ બાજુની છે, એટલે રાગ ઉપર ભીસ આવતી નથી, તેથી એને રાગથી રાગ જોર થતો નથી, રાગનો રસ આવતો નથી, રાગનો જોર થતો નથી, જોરથી રાગ આવતો નથી. એટલે તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં એને ગતિ નથી પડતી, આયુનો ગતિનો બંધ પડતો નથી. કેમ કે રસ વગરના છે, આ તો રૌદ્ર છે પણ રસ વગરના છે. આર્ત ધ્યાન તો રસ વગરનું લે પણ રૌદ્ર ધ્યાન એનું રસ વગરનું છે. પછી તો થાય છે, સ્વપ્ન જ થાય છે. આ શ્રેણીક મારા જીવાને શું રૌદ્ર ધ્યાન એ વખતે બંધ નથી પીડ્યો કાંઈ. જ્યારે નારકીનો બંધ પીડ્યો છે એ તો મુનિરાજને જ્યારે ઉત્સર્ગ કર્યો ત્યારે બંધ પીડ્યો છે ગતિનો ને આયુષનો. છેલ્લે જ્યારે આત્મઘાત કર્યો ત્યારે બંધ નથી પીડ્યો કાંઈ. શું એ તો એક રૌદ્ર ધ્યાન આવી ગયું છે. રસબંધ નથી, આ તો મોટી વાત છે. અને રસના બંધને જ બંધ કર્યો છે, એ બંધ અધિકાર છે. રાગોદગાર માં રસે ન, પહેલા જ કળશમાં એ વાત કરી બંધ અધિકારમાં આચાર્ય. રાગનો જે મહારસ છે એ જ બંધ તત્વ છે, બીજું બંધ તત્વ બીજું કોઈ નથી. પછી એનું નામ મિથ્યાત્વનો બંધ પડ્યો. કેમ કે સાથે સાથે અવિનાભાવી પણ મિથ્યાત્વ હોય છે. બાકી ખરેખર તો મિથ્યાત્વ ન પકડાય ને રસ તો પકડાય કે ન પકડાય, રસ પકડાય અહીંયા રુચિ છે, સીધી વાત છે. રુચિ છે ત્યાં મિથ્યાત્વ. એટલે રસ ઉપર જેને અવલોકન છે એને રસ તૂટે છે. આ રસનું અવલોકન કરે છે તો પરિણામ અને પરિણામમાં રાગ અને રાગમાં રાગ રસ એટલું ઊંડે જવું પડે કે નહીં, એટલું અંદર જવું પડે છે. પોતાના પરિણામને અંદર જવું પડે છે. દિશા ફરે છે, અવલોકનમાં દિશા ફરે છે, બીજી પ્રવૃત્તિમાં દિશા નથી ફરતી. સ્વાધ્યાય કરે ત્યાં સુધી જે શાસ્ત્ર ઉપર ને અર્થ ઉપર ને તર્ક તર્ક ઉપર લખી જાય છે, પણ અવલોકનમાં તો અંદર લખી જાય છે. એટલો ફરક છે કે દિશા ત્યાં ફરે છે. બહારના પરિણામથી બહિર્ભાવથી તો બધા કામ કર્યા છે, અંદર નથી ગયો. ખરી વાત તો અસંખ્ય પ્રકારે શુભ રાગ હો, ધર્મીને પણ અનેક અનેક વિવિધ પ્રકારે શુભ રાગ આવે. અસંખ્ય પ્રકારે શુભ રાગ હો, એક પ્રભાવનો વિષય, પ્રભાવનો વિષય છે. તો એમાં અનેક પ્રકારના વિકલ્પ છે. આમ પ્રભાવના કરો, તેમ પ્રભાવના કરો, અનેક જાતના કાર્યો હોય. એ અસંખ્ય પ્રકારે શુભ રાગ હો પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. આ સીધી વાત છે, રાગ રસ હોતો નથી. તીર્થંકર પ્રકૃતિ બંધાય ત્યારે એ પ્રકૃતિનો રસ નથી, એમ છે, નિષેધ છે એનો. રસ હોય નહીં તીર્થંકર પ્રકૃતિનો, રસ હોય નહીં તીર્થંકર, તીર્થંકર પ્રકૃતિ બંધાય નહીં, એમ છે. એટલે રસ નથી, નિષેધ છે. જેને રાગનો નિષેધ વર્તે એને નિષેધાત્મક વિષયમાં રસ કેવી રીતે આવે, આ સુધી વાત છે. એટલા માટે સમયસર ભાઈ દાખલ વિશુદ્ધિ હોય છે રાગની. નહીતર તો પ્રભાવના આદિનું બીજા જીવો શાસનમાં આવે એવો રાગ તો ઘણાને હોય છે, પણ તીર્થંકર જીવને તે પ્રકારના રાગમાં વિશુદ્ધિ હોય છે. એકલો રાગ નથી પણ રાગમાં વિશુદ્ધિ હોય છે. રાગની વિશુદ્ધિ હોય છે અને એ વિલક્ષણ પ્રકારની છે. પાછા બીજા ધર્માત્માઓને સમ્યક દ્રષ્ટિને એમ હોય છતાં તીર્થંકરમાં ફેર છે, એવો વિલક્ષણ પ્રકાર છે. એને તીર્થંકર પ્રકૃતિ બંધ થાય, એવા રાગથી બંધ થાય છે. એમાં એમાં ફેર છે. પાછો બધા સમ્યક દ્રષ્ટિને એવો રાગ આવે પ્રભાવના આદિનો, વાત્સલ્ય આદિનો. કેમ કે જો સમ્યક દર્શનના આઠ અંગ છે એટલે બધાને હોય, તો પણ તીર્થંકર પ્રકૃતિ વાળાને બીજે એનો વિલક્ષણ પ્રકાર છે, એને એની વિશુદ્ધિ કહે છે, એને એનાથી બંધ થાય. રાગ છે પણ રાગ રાગ માં ફેર છે. રાગ રાગ છે તે વિતરાગતા નથી એટલે રાગ રાગ છે. રાગ છે તે રાગ જ છે એટલે પણ એ તીર્થંકર દ્રવ્ય હોય તો ત્યાં બંધાય છે, બંધને પામે છે એમ કેવું છે. કારણ કે રાગ છે આખરમાં, રાગ એ રાગ જ છે, એમાં કોઈ ફેર નહીં, એમાં વિતરાગતા નથી. રાગમાં વિતરાગતા નથી, વિતરાગતામાં રાગ નથી. એ બે તો બેની મર્યાદા જ જુદી છે. આખી
ગમે
તે રાગ જ છે, ગમે તે ઉચ્ચ કોટીનો રાગ હોય, તીર્થંકર પ્રકૃતિનો રાગ ઊંચામાં ઊંચી કોટીનો રાગ છે તો પણ એ રાગ જ છે. નડે ચોક્કસ નડે, નડે જે પ્રતિબંધક છે, અવરોધક છે. પ્રતિબંધક કયો કે અવરોધક કહો, ભાઈ એક જ વાત છે. તો અવરોધનું કામ જ નડવાનું છે. શું સ્વભાવ પ્રત્યે જવામાં અવરોધક છે એ વાત નક્કી છે, એમાં કઈ ફરક નથી. અને એવો રાગ તીર્થંકરનું દ્રવ નરકમાં હોય તો કરે. અત્યારે શ્રેણીક રાજા તીર્થંકર નામ કર્મને બાંધે છે, અત્યારે એ કર્મ બાંધે છે. તીર્થંકર દ્રવ તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા કર્મ બાંધે છે નારકીમાં, પણ ત્યાં તીર્થંકર પ્રકૃતિના દળિયા બાંધે એવા ભાવ ક્યાં કરે. પણ અત્યારે ચાલુ જ છે એ પ્રકૃતિ બાંધવાનું. બહુ વિલક્ષણ પ્રકાર છે, જેમ કે ગુરુદેવ તીર્થંકર દ્રવ્ય છે, પણ અહીંયા તીર્થંકર પ્રકૃતિ નથી બાંધી દીધી. એક પહેલાના ભાવમાં ત્રીજા ભાવથી શરૂ થઈ જાય. સારું એ કે નહીં, બંધ છે, રાગ છે એ આત્માના સ્વભાવથી પ્રતિકૂળ તત્વ છે. બંધ તત્વ છે ને, નવ તત્વમાં બંધ તત્વ છે, એ હે તત્વમાં જાય છે, ઉપાદેય તત્વમાં જતો નથી. ભલે તીર્થંકર પ્રકૃતિનો બંધ હોય પણ હે તત્વમાં જાય છે. નવ તત્વમાં હે અને ઉપાદેય એવા બે વિભાગ છે તત્વના, એમાં આશ્રવ બંધ. તીર્થંકર પ્રકૃતિનો પહેલા આશ્રવ થાય ને, પછી બંધ થાય છે ને, આશ્રવપૂર્વક બંધ થાય છે. આશ્રવ બંધ અને પુણ્ય ત્રણ તત્વ છે એની અંદર, પાપ નથી. શું નવ તત્વમાં ત્રણ તત્વ છે એક ભાવની અંદર, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે એમાં આશ્રવ બંધ અને પુણ્ય ત્રણ તત્વ છે નવમાં. એ ત્રણેય હે છે, પાપ તો એ છે જ, પણ આ ત્રણેય પણ એ જ છે. પુણ્ય પાપ આશ્રવ ને બંધ ચાર તત્વો એ છે. સમર નિદ્રા ઉપાદેય છે એમ છે, સમર નિદ્રા ને મોક્ષ ઉપાદેય છે. અને અજીવને તો કઈ હે ઉપાદેય નો સવાલ નથી, જીવ પોતે હે ઉપાદેય કરનારા છે. અસંખ્ય પ્રકારે શુભ રાગ હો ધર્મી ને પણ, અસંખ્ય પ્રકારે શુભ રાગ હો પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. એ રાગનો રસ ધર્મીને હોય નહીં, રાગનો રસ હોય તો ધર્મી પણ હોય નહીં એમ સીધી વાત છે. શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાષે છે. આ સરખામણી કરી છે. આત્માના શુદ્ધ ચૈતન આનંદ અમૃતમય સ્વાદ આગળ, એમ આનંદ એ અમૃતનો સ્વાદ છે, અને આ જે રાગ છે એ ઝેરનો સ્વાદ છે. ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે, કહેવા માત્ર નથી, ભાસે છે એની વાત કરી છે. ધર્મી આમ કહે છે, ધર્મી આમ બોલે છે એમ કહેવા માત્ર નથી, એમ આવે કહે છે તો પણ ત્યાં જાણે છે, ભાસે છે અને કહે છે એમ લેવું. શું એવી રીતે લેવું, એવી રીતે બંનેનો સ્વાદ એટલે અનુભવ તદ્દન વિપરીત છે. એક અમૃતમય છે ચૈતન્યનો સ્વાદ અનુભવ, અમૃતમય છે, નિરાકુર શાંત છે. આ આકુરતા અને સ્વભાવનો નાશ કરનાર, સ્વભાવનું મૃત્યુ થાય જેનાથી, ઝેરથી જે મૃત્યુ થાય છે ને એમ આનંદમય પરિણમનને જીવનથી મૃત્યુ થાય છે એ પરિણમનનું, એટલે એને ઝેર કહેવામાં આવે છે, ઝેર જેવો ભાષે છે. એમ જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં જો રસના મુદ્દાથી સરખામણી કરવામાં આવે તો આ મોટો ફેર છે. જબરજસ્ત વેદનમાં વિષય છે, વેદનનો વિષય છે અને વેદનનો વિષય છે એને જાણવો જોઈએ, બરાબર સમજવો જોઈએ. રાગ નુકસાનકારક છે, આત્માના આનંદમય જીવનનું ખૂન કરનાર ઝેર છે. આ ઝેર શું કરવા કહ્યું, ઝેર શબ્દ નો પ્રયોગ ગુરુદેવે શા માટે કર્યો? આ ભૂલમાં ઘરમાં ઢેટગુરોળી ફરે છે ને, દિવાલ ઉપર હોય ત્યાં સુધી તો ઠીક છે કે જોયા કરે, પણ ડાઇનિંગ ટેબલ ઉપર ફરતી હોય તો હે, કે જ્યાં તો પેલા ખોરાકના રાખવામાં આવે ત્યાં ફરતી હોય તો હું ધ્યાન રાખજો ભાઈ. કદાચ આમાં ઝેર છે કે કેમ હજી કોઈને ખબર નથી, પણ કદાચ આ કાંઈ મોઢું નાખી દે ને એનું ઝેર વ્યાપી જાય ખોરાકમાં તો એ સાવધાની જાગૃતિ રાખે છે કે નહીં, કે જ્યાં સુધી એ ભાગે નહીં ત્યાંથી અને દિવાલ ઉપર ચડી જાય નહીં ત્યાં સુધી આરામથી સુઈ જાય. હે, ચાલો અત્યારે આરામનો સમય થઈ ગયો છે, ભલે ફરતી અત્યારે ક્યાં તપેલા મૂકાશે કે ના, એ પાછું ભૂલી જવાય તો કેટલી જાગૃતિ રહી, જ્યારે તપેલા મૂકીને ત્યારે ભૂલી જઈએ તો હે. આટલું કેવું બચ્ચું હોય ભેદ ગુરુ હે, નાનું એવું કેમ માણસને જોઈને ભાગા ભાગી કરતું હોય, એટલું તો બીતું હોય, પણ એને એના એને એના મોઢામાંથી લાળ પડે જ, એનાથી કેટલી કેટલી જાગૃતિ રાખે. એક ઝેર છે આ તો, આ તો પ્રત્યક્ષ ઝેર છે એમ કે છે. જાગૃતિ જીવ ન રાખે તો નુકસાન થાય, જાગૃતિ રાખે તો રસ તૂટે તૂટે ને, એટલે સીધી વાત છે. ખરેખર તો ભાવ કર્મની પ્રકૃતિનું જોર તે પ્રકારના વિભાવ રસમાં જ છે. પ્રકૃતિનો જે તે પ્રકારનો ભાવ હોય એના રસમાં છે, જોર બધું ત્યાં છે, પરિણામનું જોર ત્યાં છે. હવે જ્યાં એનું જોર છે ત્યાં એનું ખ્યાલ ન હોય, જ્યાં નુકસાન જાય ત્યાં જ ખ્યાલ ન હોય તો નુકસાન જાય એટલે શું થાય? એને નુકસાન છે એને ખ્યાલમાં આવે, એટલા માટે સ્વાધ્યાય છે. ખબર પડે એને, ખબર ન પડતી હોય તો ખબર પડે, બરાબર લક્ષ આપે, કાળજી કરે સમજવામાં તો બરાબર, એનું ધ્યાન જોઈએ છે, એનું ધ્યાન જોવું કઈ નથી. 230 231 જ્ઞાન દિશા ઉપરનો બોલ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને ઉપયોગ પર તરફ જાય છે, છતાં પણ તે મિથ્યા દ્રષ્ટિની જેમ અધર્મ દિશામાં આવતા નથી એમ કહેવું છે. આ વિશે જરા વિચિત્ર લાગે છે કે ઉપયોગ ઉપર બાજુ જાય છે, જ્ઞાનનો ઉપયોગ મિથ્યા દ્રષ્ટિને પર બાજુ જાય છે અને સમ્યક દ્રષ્ટિને પર બાજુ જાય, પર તરફ થાય. બેનો ઉપયોગ પર તરફનો એક સરખો લાગે, છતાં એકને જ્ઞાન કાન એકને અજ્ઞાન કાન. આ જરા વિચિત્ર પરિસ્થિતિ દેખાય છે, એના ઉપર ગુરુદેવ શ્રી સ્પષ્ટીકરણ આપે છે કે પર તરફ ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જેટલો વિતરાગ ભાવ થયો છે તેટલો ધર્મ તો સતત વર્તે છે. એવું નથી કે જ્યારે સોમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય અને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય જ નહીં, એવું નથી. એક જ વાક્ય છે આખું. શું કહ્યું? પર તરફ ઉપયોગ વખતે પણ જેટલો વિતરાગ ભાવ થયો એટલે ચોથા ગુણ સ્થાને અનંતાનુબંધી કષાયનો નાશ થતા વિતરાગ ભાવ થયો હોય, પાંચમા ગુણ સ્થાને બીજો પ્રત્યાખ્યાન વર્ણિના નાશ થઈને વિતરાગ ભાવ લીધો હોય, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં છઠ્ઠા ગુણ સ્થાને બાહ્ય પ્રવૃત્તિ છે ત્યાં પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન વર્ણિનો પણ નાશ થયો હોય, ત્રણ ચોકડીનો નાશ થયો હોય અને વિતરાગ ભાવ થયો હોય, એને શુદ્ધો ઉપયોગ હોય કે અશુદ્ધ ઉપયોગ હોય શુભાશુભ ભાવમાં જેટલો વિતરાગ ભાવ થયો છે તેટલો ત્યાં તેને ધર્મ વર્તે છે, કેમ કે એટલો એને કસાઈનો અભાવ કર્યો છે માટે એટલો ધર્મ એમને વર્તે છે. અશુદ્ધ ઉપયોગ થયો માટે ત્યાં ધર્મ ઘટી ગયો એમ નથી. શું એ વિશે થોડો સૂક્ષ્મ છે આચરણનો અધિકાર છે, પણ ત્યાં ધર્મ ઘટી ગયો એવું નથી. લૌકિક દાખલો તો માતાનો પુત્ર છે, છોકરો માટી ખાય છે, બે વર્ષનો છોકરો હોય માટી ખાય એને સમજાવે બેટા માટી નહીં ખાવાની દૂધ નહીં ખાવાની તોય ખાય, કેમ કે એને સ્વાદ લાગ્યો છે. એને એમ થાય કે આ કહેવાથી માનતો નથી, દસ વખત કીધું માનતો નથી, પછી એક આ થપથપાટ કરે કે ન કરે, નાનું બાળક હોય એને ભલમારે તો વાગે છે. શું તો એનો માતૃ પ્રેમ એ વખતે જરા પણ ઘટ્યો છે? દ્વેષ જરા લાલ ગુસ્સો કરીને, કેમ કે છોકરો ગુસ્સાને સમજે છે, બાળક પણ એને પ્રેમથી બોલાવો તો સમજે છે અને આ કાઢો તો સમજે છે, જરા ગુસ્સો કરીને મારી દે તો એનો માતૃ પ્રેમ ઘટ્યો છે કે નથી ઘટ્યો? એ તો જરાય નથી ઘટ્યો. વિરુદ્ધ પ્રવૃત્તિ દેખાય છે, છતાં જે વાતને સમજે છે એને પ્રતીત આવે છે, એને ખાતરી છે કે નહીં આ મારે છે ત્યારે પણ માતૃ પ્રેમ વધેલો જ છે, ઘટેલો નથી. શું એમ? ધર્મીને શુભ ઉપયોગ હોય કે અશુભ ઉપયોગ હોય ધર્મ વૃદ્ધિ થાય છે, નિર્જરાની વૃદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એવું નથી કે શુભ ઉપયોગ કાળે અને અશુભ ઉપયોગ કાળે ધર્મની વૃદ્ધિ થતી અટકી જાય છે એમ નથી, અને ધર્મની વૃદ્ધિ થતાં અધર્મ ધર્મ ઘટી જાય છે એમ પણ નથી, એમ જ છે. આગળ જ વધે છે, સમયે સમયે નિર્જરા અને શુદ્ધિની વૃદ્ધિ સર્વગુણ સ્થાનમાં મોક્ષ માર્ગમાં ચાલુ જ થાય છે, ચાલુ જ રહીએ છે, એમ છે ખરેખર. હાર લેતી વખતે નહીં, એને અશુભ મન તો નથી પણ શુભ ભાવ છે ભાઈ ચારિત્ર પાળવાનું, ત્યારે પણ એને શુદ્ધિની વૃદ્ધિ તો થાય જ છે. શુદ્ધિની વૃદ્ધિ નથી થતી એવું નથી, તે કાળે પણ શુદ્ધિની વૃદ્ધિ તો ચાલુ જ છે, નિદ્રા ચાલુ જ છે, એમ છે. અલ્પબન છે, હા અલ્પબન છે, અલ્પબન છે પણ એ શુભ બન છે, અશુભ બન નથી. એથી નીચે ગુણ નીચેના ગુણ સ્થાને દસમી પડીમાંથી નીચે લઈએ તો આહારના ભાવમાં થોડો અશુભ બન છે અને અહીંયા શુભ બન છે. દસમી અગિયારમી મુનિપણામાં આહારના ભાવમાં શુભ બન છે, કેમ કે એને આરંભ પરિગ્રહનો આરંભ સમારંભનો ત્યાગ કરીને પછી અનુદિષ્ટ આહાર લે છે, ઉદ્દિષ્ટ આહાર નથી લેતા, એટલા માટે એને અશુભ બન નથી થતો. નહીંતર પરદ્રવ્યના ભોગ ભોગની પ્રવૃત્તિ અશુભ બંધનું કારણ છે. આહાર પણ અશુભ, આહારની પ્રવૃત્તિનો ભાવ પણ અશુભ બંધનું કારણ છે. પણ જ્યાંથી ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ થઈ ગયો વિતરાગ ભાવપૂર્વક, ત્યારથી એને શુભ બંધ થાય છે, અશુભ બંધ નથી થતો આહારના વિકલ્પ વખતે પણ. એટલો ફરક. ઉદ્દેશીને બનાવેલો આહાર ગ્રહણ કરવો, પોતાના ઉદ્દેશથી, પોતાને આહાર કરાવવાના ઉદ્દેશથી જે આહાર બન્યો હોય તેને ઉદ્દિષ્ટ કહે છે, એવો આહાર ન લઈએ, એ આહાર છોડી દે. એટલે તો અત્યારે દિગંબર સંપ્રદાયમાં તો દિગંબર મુનિ થાય છે પણ ઉદ્દેશ આહાર લઈએ છે બધા. એના નામે રસોડું ચાચા સાથે સાથે ચાલે, જ્યાં જાય ત્યાં રસોડા વાળા સાથે જ હોય, એના એ જ હોય, કોઈ કોઈ બદલાય પણ લગભગ એના એ જ હોય, એની સાથે રહેતા હોય, એ બધા આહાર બનાવે, એ આહાર દે, એમના નિમિત્ત આહાર બને. મુનિદશા તો ન રહીએ પણ મુનિદશા માને તો ચોથું ગુણસ્થાન ન રહીએ, મિથ્યાત્વ નું ગુણસ્થાન પહેલું ગુણસ્થાન આવી જાય. કેવું છે આ લોકોની જેમ તો છે ને, બુકિંગ કરાવે તો પ્રશ્ન જ નથી, ભજીયા સાંજે કરજો ગરમ ગરમ સાડા પાંચે લેવા આવી જશો, એનો તો પ્રશ્ન જ નથી. પણ એને કીધું ન હોય કે તમારા ઉદ્દેશથી બનાવ્યું છે, છતાં એના ઉદ્દેશથી બનતો હોય, એને ખ્યાલ હોય, કેમ કે એને લોકો એની સાથે ફરતા હોય એટલે એને ખ્યાલ તો હોય કે મારા નિમિત્તે બનાવે છે. કાલે ચર્ચા કરો.